कई प्रश्न इना ऊपर विचारणा करी। 816 प्रश्न शू सर्व दुख क्षय नो उपाय जीवना बे लक्षण ज्ञानी पुरुषों कहा। एक 375 में शू कहू सर्वजीव दुख थी मुक्त थवा माटे इच्छे छे। दुख कोई ने प्रिय नथी। नानामां नाना जंतु थी मांडी अने पंचेन्द्रिय संघनी सुधी तमाम जीवो दुख थी मुक्त थवा इच्छे छे। आ एक अने आगळना पत्र में कहू કે સર્વજીવ સુખને ઈચ્છે છે। સર્વજીવ પણ સુખનું સ્વરૂપનો એને ખ્યાલ નથી, માર્ગનો, એટલે એ સુખ પ્રાપ્ત કરી શકતો નથી। અને દુઃખ જેનાથી નાશ પામે એ માર્ગનો ખ્યાલ ન હોવાને કારણે એ દુઃખથી મુક્ત થઈ શકતો નથી અને સુખને પ્રાપ્ત કરી શકતો નથી। એવી સ્થિતિ છે જે અપ્રિય છે, એ ન ગમતું એવું પણ સતત ભોગવવું પડે છે, એ પોતાને પસંદ હોય કે ન હોય, એમાં જીવની કોઈ પસંદગી નાપસંદગી ઈચ્છા અનિચ્છા ગમો અણગમો કંઈ કામ આવતા નથી। શેમાં? દુઃખને ભોગવવામાં, કેમ કે દુઃખ કોઈને વાલું તો લાગતું જ નથી, છતાં દુઃખ કોઈને છોડતું પણ આ સંસારનું સ્વરૂપ। સુખ સૌને જોઈ છે પણ સુખ પ્રાપ્ત થતું નથી। ગમે તેટલા પ્રયત્ન સંસારમાં કરે, પોતાની માન્યતા ઘણી હોય ઘણાને કે સુખ ક્યાંથી મળે, પૈસાથી મળે, પદાર્થથી મળે, સંબંધથી મળે, સંગથી મળે, સંયોગોથી મળે, કુટુંબ પરિજનથી મળે, અનેક અનેક પ્રકારના જીવોની જુદી જુદી કલ્પના છે જ। બહાર જવાથી મળે, ફરવા જવાથી મળે, લોકો અગણિત કલ્પનાઓ સુખને માટે કરે। પણ ઊભા દુઃખ જ થાય છે, સુખ પ્રાપ્ત થતું નથી, કારણ કે સુખનો પ્રાપ્તિનો યથાર્થ માર્ગથી એ પરિચિત નથી કે સુખ શેમાંથી મળે, સુખનું સ્વરૂપ શું એ પણ એને ખબર નથી। અને અહીંયા દુઃખ કેમ ટળે, દુઃખ કેમ મટે, દુઃખથી મુક્ત કેમ થવાય, આ બધા પાયાના પ્રશ્નો મુમુક્ષુઓ માટે છે। પરમાર્થ માર્ગમાં જ્યાં સુધી આ બે વસ્તુમાં સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી બધો જ પુરુષાર્થ ઢસેડો, દુઃખથી છૂટાય નહીં અને સુખ મળે નહીં તો કૈરા કરતા રે જે કરવું હોય તે, દિવસ ને રાત ઘાંચીના બળદની પેટે અથવા ગધેડાની જેમ ભાર ઉપાડ સંસારનો, કંઈ આરો આવે એમ નથી। અહીંયા કૃપાળુદેવે દરેક જગ્યાએ જ્ઞાનીઓ આ જ પ્રશ્નોના ઉત્તરો અનેકાંત રીતે આપે, સ્યાદવાદ રીતે આપે, કારણ કે જે પ્રકૃતિના જીવો હોય એ પ્રકૃતિના જીવો એ માર્ગનું અનુસરણ કરી શકે અને કરે તો એને અનુકૂળતા થઈ જાય. મોક્ષનો માર્ગ અનેકાંતિક છે, એકાંતિક નથી. જ્યાં સંપ્રદાયો શરૂ થયા, ગચ્છમત શરૂ થયા, ફિરકાઓ શરૂ થયા, પંથ ઉપપંથ શરૂ થયા, એ બધાનું સૂત્ર એ કે અમે કહીએ છીએ એથી જ મોક્ષ મળે, નહીં તો ન મળે. અમે જે બતાવીએ છીએ એ માર્ગ જ મોક્ષનો છે, બાકીનો નથી. આ સંપ્રદાયનું સ્વરૂપ છે અને એથી કરીને લગભગ જીવો સંપ્રદાયમાં હોય. આધ્યાત્મિક માર્ગમાં લગભગ જીવો સંપ્રદાયમાં હોય. કોઈ જ્વલે જ કોઈને એ સંપ્રદાયની રીત માફક આવે, અનુકૂળ થાય, બાકી તો બધું ચીલા ચાલુ, ગતાનું ગતિક, ઓગ સંજ્ઞા એ બધું ચાલ્યા કરે. સંપ્રદાયવાળા એને જોર કરીને કે કૈરાજ કરો, કૈરાજ કરો, આ કરો, તે કરો, નવરા ન પડો, સવારના ઉઠીથી રાત સુધી બસ અમે કહીએ છીએ બધી એવી ક્રિયાઓ, કર્મકાંડ કર્યા કરો. જ્ઞાની પુરુષો માર્ગ જુદો જુદો બતાવે. 816માં કૃપાળુદેવે આ વાત મૂકી, બહુ સરસ મૂકી. શું કહ્યું? શબ્દ કયો? કેવળ અંતરમાં. વાત પકડાઈ છે? કેવળ અંતર્મુખ. જ્યારે અંતર્મુખ થવાના માર્ગનો વિચાર કરવો હોય ત્યારે અંતર્મુખતાની સાથે બહિર્મુખતા ચાલી ન શકે. હું અંતર્મુખે થાઉં અને બહિર્મુખે રહું, બડબડાટે કરું, બધાની સાથે સંગ પ્રસંગ પણ રાખું અને હું અંતર્મુખ થવું હશે ત્યારે 10 મિનિટ થાય તો મોક્ષ તો મળ્યો નહીં. તો જ્ઞાનીનું વાક્ય શું છે? કેવળ અંતર્મુખ. એ કેવળ શબ્દને સમજાવવા માટે આગળ એક પત્ર આવી ગયો. એમાં અંતર્મુખતાની વાત આવી. સારું, ભૂલી જવું એ આપણને આશીર્વાદ છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. બરોબર, હમણાં જ આવ્યો, 2 દિવસ પહેલા. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. આ સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ, આ કેવળ અંતર્મુખ. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ કેવળ અંતર્મુખ ઉપયોગ. અને બીજી સરસ વાત મૂકી છે કે આ કેવળ અંતર્મુખ ઉપયોગ સ્થિતિવાળો જે માર્ગ છે, જે પદ્ધતિ છે સાધનાની, એ કોણ કરી શકે? આ ઉપાય કોણ સમજે અને કોણ કરે? તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ સિવાય અંતર્મુખતા સંભવિત નથી. બગલો અંતર્મુખ થાય તો શું થાય? માટલું પકડે, બહિર્મુખ જ છે. અંતર્મુખ તો એનો ચાળો છે, નાટક છે. કોઈ તિરંચના જીવો, કોઈ નારકીના જીવો, કોઈ દેવગતિના જીવો અંતર્મુખ ન થઈ શકે. આપણને આ મહાત્મ્ય સમજાય છે. મનુષ્ય દેહથી મોક્ષ એમ કહ્યો, મનુષ્ય દેહની દુર્લભતા કીધી, મળ્યો રે દેહ માનવનો, કેવો અદ્ભુત, કેવી પર્યાયમાં છીએ સંસારમાં હોવા છતાં આપણે કેવી પર્યાયમાં છીએ. ઓહો, એક જો સત્પુરુષનું વાક્ય બેસી જાય તો પાર પડી જાય આખા સંસારનો, અનંતકાળનો છેડો આવી જાય. આ સમજી શકાય, અંતર્મુખતા એ મનુષ્ય દેહમાં સમજી શકાય છે. અને જે સમજે એ કરી શકે, જે સમજતો નથી શું આચરે. સત્ય આચરણ, યથાર્થ આચરણ ક્યારે બને? યથાર્થ સમજણ હોય તો જ. આપણા બધા ધર્મના ક્રિયાકાંડો ફેલ જાય છે, એનું કારણ શું? યથાર્થ સમજણ નથી. કછું ઓર રહા ઉન, બધા સાધન નિષ્ફળ ગયા, કેમ કે એ જ સિવાય જે સાધનની પાછળનું તાત્પર્ય હતું, મર્મ હતો, રહસ્ય હતો, એ તો પકડાયું નહીં. તો આ પત્રમાં એક વાત મૂકી છે. અને પછી જરા કહ્યું, સત્પુરુષનો યોગ હોય, વિશુદ્ધ મતિ હોય, તીવ્ર વૈરાગ હોય, તો આ સમજવું સરળ થાય છે, બહુ સરળ થાય. કારણ કે સત્પુરુષો પ્રાયે મૌન હોય છે. અંતર્મુખતા, ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલી લેવો. ઇન્દ્રિયોથી જીવવું એ બહિર્મુખતા છે. આંખ, કાન, નાક, જીભ અને શરીર, એના ઉપયોગથી, એના વ્યાપારથી જીવન જીવવું, પ્રતિક્ષણ વ્યવહારો કરવા, આ બહિર્મુખતાનું લક્ષણ છે. શરીર હોવા છતાં શરીરનો કોઈ પણ ભાગ કે શરીરનો કોઈ પણ ઇન્દ્રિય, એનો વ્યાપાર થયા વિના પણ જીવવું અને જીવી શકાય છે. 436માં કીધું કે જીવ કેવી રીતે જીવે છે, પોતાના સ્વરૂપથી જીવે છે. જીવ આહારથી જીવે છે, ઠીક, જીવ સંબંધથી જીવે છે, જીવ પદાર્થથી જીવે છે. અરે, અનંત વારની યાત્રામાં કેટલી વાર કેટલાક પદાર્થો આવ્યા ને કેટલાક પદાર્થો ન આવ્યા, કેટલોક સંગ મળ્યો ને કેટલોક સંગ ન મળ્યો. અરે, 84 લાખ યોનિની સ્થિતિ અને 6 કાયના જીવોની રચનાનું સ્વરૂપ જો વિચારીએ તો દરેક વખતે બધું જ મળે? કંઈ ન મળે. અને આપણને અત્યારે શું લાગે, આના વિના મને ના જ, આના વિના તો તું અનંતકાળ જીવ્યો છું ભાઈ. જે વસ્તુ વિશે તારી ધારણા છે કે એમને ચાલે નહીં, તો એવું તો નથી મળ્યું. કેટલીય ગતિમાં એ વસ્તુ મળી નથી. તો જીવ બહિર્મુખતા વિના જીવી શકે છે. સિદ્ધપદ શું છે એમાં? તો કંઈ બીજું શરીર જ નથી એટલે પછી કોઈ વાત રહેતી જ નથી. જ્ઞાનીઓ દેહ હોવા છતાં દેહાતીત થાય છે. આ અંતર્મુખતા. દેહ ન હોય તો સમજ્યા, પણ દેહ હોવા છતાં જ્ઞાનીઓ દેહના વેપારથી જીવતા નથી. બહુ સરસ વાતો બધી, આ બધી વિચારવાની છે. સત્સંગમાં સ્વાધ્યાય કરીએ ત્યારે વિચાર, ચિંતન, અનુપ્રેક્ષા આ સતત કરતા રહેવાની, કે જુદા જુદા પત્રોમાં જ્ઞાનીઓએ જુદા જુદા ઉપાયો બતાવ્યા છે, એ ઉપાય કેવી રીતે થઈ શકે, કોણ કરી શકે એ પણ બતાવ્યું છે. હવે એમાં આપણને કયો પત્ર લાગુ પડે છે? ગોતવું પડે ને. જ્યાં વિચાર થાય, અનુપ્રેક્ષા થાય, ચિંતન થાય, તો આપણને ખ્યાલ ન આવે કે મારી પ્રકૃતિને અનુરૂપ આ થશે, જેમ ઘણા એમ કે ને કે મને બધાની વચ્ચે બહુ ભીડમાં ફાવે નહીં, હું નહીં આવું પ્રવાસમાં, શું કામ? એની પ્રકૃતિ એવી છે. અને કોઈ એમ કહું એકલો નહીં રહેવો, અમને એકલા ન ફાવે, અકળાઈ જાય, શું કરવું? કોઈ વાત નહીં, કાંઈ નહીં, આ તો અમને છેલ્લી રૂમમાં નાખી દીધા, લ્યો પડ્યા પડ્યા, શું કરવું, મૂંઝાય મેળા. એને ચોરાના જીવ છે ઘણા લોકો, કેવા ચોરામાં જ ફાવે, આખો દી કંઈ ને કંઈ એલી તલીની વાતચીત કરવાની ને ગપ્પાડા મારવાના, તો જ મજા આવે, નહીં તો મજા ન આવે. જીવની પ્રકૃતિ છે. એટલે દરેક પત્રની અંદર આ વિચાર કરો, વિચાર એ કરો કે આ તો બધા રત્નો છે, કૃપાળુદેવના પત્રોમાં આ તો મોતીનો થાળ છે. અનુપ્રેક્ષા એટલે કોઈને કોઈ વાતનો વિચાર કરવો અને નિર્વિકલ્પ થવું એ બાબત ઉપર. એની જે ખરેખર સ્થિતિ કીધી છે, અંતર્મુખતા એટલે શું, તો એક એક વસ્તુનો વિચાર કરવો પડે કે જ્યાં બાહ્ય ઉપયોગ નથી, બાહ્ય વિચાર નથી, બાહ્ય સાથે કોઈ સંબંધ નથી, સંગ નથી, એવી પ્રકારની અવસ્થા એ અંતર્મુખતા છે. એ સ્થિતિ એણે પોતે ચિંતનથી અનુપ્રેક્ષાથી વિચારવી, નહીંતર પોતે ને પોતે નક્કી કરે કે અંતર્મુખતા એટલે બસ હું તો અંતર્મુખ જ છું, કારણ કે ઘરમાં કોઈ નથી, બધાએ બહાર ગયા છે. ઘરમાં બધાએ બહાર ગયા છે એટલે તું અંતર્મુખ છો? હે, એ જ બસ એ અંતર્મુખ થઈને જ ચિંતન થાય. અનુપ્રેક્ષા ક્યારે થાય? ધ્યાન અનુપ્રેક્ષા એ એક અંતર્મુખ થયા વિના ન થાય. હા, એ અંતર્મુખતા છે. વિકલ્પોની માળ ચાલુ છે, કલ્પના અને જલ્પના ચાલુ છે. જલ્પના એટલે ભલે હું બોલું નહીં, પણ મારા વિચારોને શબ્દનો કોઈ ને કોઈ આકારથી એ વિચારો ચાલ્યા જ કરે, વમળો ઘૂંટાયા જ કરે. આ કલ્પના છે. કલ્પના જલમાં જલ્પના જરિયા મટી જાય, મીટે કલ્પના જલ્પના, આ વસ્તુ એ છે. નહીં તો એ તો ફોન લઈને બેઠો હોય, મોબાઈલ લઈને બેઠો હોય, આમ કઈ રાજ કરે? અંતર્મુખ છે, એકલો બેઠો છે, પણ કોઈ પકડાઈ જાય તો મું હોય. આ મનુષ્ય દેહમાં જ્ઞાની કે છે કે જે એનાથી સમજી શકાય એમ છે, જે એનાથી થઈ શકાય એમ છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે, દેહાતીત થઈ શકે છે. જો પહેલા દેહાતીત થાય પછી સિદ્ધ થાય. મનુષ્ય સાધક પહેલા દેહાતીત બને, એટલે ઇન્દ્રિયોના વેપારથી જીવ તો બંધ થાય, કે ઇન્દ્રિયોના વેપાર વગર પણ એ જીવી શકે છે, તો સિદ્ધપદની પ્રાપ્તિ એને થાય, નહીં તો ના થાય. અહીંયા 823માં જે કહ્યું ને, અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. કૃપાળુ દેવ સિવાય કોણ આ લખી શકે ડંકાની ચોટ ઉપર પોતાની વાત, કે અમારા ભાવમાં પણ જો વિષમપણું હોય ને તો અમને અબંધપણાનો અધિકાર નથી. અબંધપણું વિભાવ આવે ત્યાં બંધની અવસ્થા ઊભી થાય, કસાઈની અવસ્થા ઊભી થાય, અજ્ઞાનની અવસ્થા ઊભી થાય, મિથ્યાત્વની અવસ્થા ઊભી થાય, બંધના કારણો બધા આ પ્રકારના જ્યારે એને વિષમ ભાવ આવે ત્યારે જ થાય. આ પાંચે પાંચ કારણમાં વિષમતા એ મુખ્ય વસ્તુ છે. આ વિષમતા હોય તો અમને પણ અબંધપણાનો અધિકાર નથી. તો વિષમપણું ક્યારે ટળે? તો કે અંતર્મુખતાની અંદર જીવ કલ્પનાથી પણ કોઈના સંગમાં રહે નહીં. આપણી સ્થિતિ આપણે જાણીએ છીએ ને કે હોય એકલા પણ ખરેખર સંગમાં હોય. દીકરો યાદ આવે ને દીકરી યાદ આવે ને પૌત્ર યાદ આવે ને પૌત્રી યાદ આવે ને બોલો કીકલો શું કરતો હશે ને ગગલો શું કરતો હશે ને ક્યાં હોય 10,000 માઇલ દૂર અમેરિકામાં. કાંઈ લેવા દેવા કદાચ તું વિચાર કર ત્યારે એ રાત છે ને એ તો હોઈ ગયા હોય બધા. તોય આ ચિંતા છે નહીં કરે સંગમાં છે કે અસંગમાં છે. સંગમાં છે. તો સંગમાં છે ત્યારે વિષમ ભાવમાં છે કે અવિષમ ભાવમાં છે? કેમ કે સંગમાં છે એટલે મોહ સાથે છે. મોહ છે કે નહીં ત્યારે? એ આમ કરતો હશે ને તેમ કરતો હશે ને આમ કરશે તેની માને ખબર નહીં પડે. અહીંયા બેઠા બેઠો નહીં લેના નહીં દેના કાંઈ પોતે સૈકો પાપડે ભાંગી શકે એમ. અને પછી ફોન કરે છે હું આમ જ વિચારતી હતી અત્યારે તારો ત્યારે ફોન હતો મને આમ જ થતું હતું. પતી ગયું આખો ભાવ કાઢી નાખ્યો આમને આમ બધું ગુમાયું. અવિષમ ભાવ મૌન આર્ય મૌન શ્રેષ્ઠ મૌન જ્યાં કોઈનો સંગ તો નથી સંગનો વિચાર પણ નથી. અને આર્ય મૌન કહે છે બોલવું નથી એટલે શબ્દો વ્યક્ત નથી થતા પણ અવ્યક્તપણે પણ શબ્દોનો વેપાર નથી. જે જલ્પનામાં છે એ નથી. આવા વિના એટલે કે છે મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. 823માં કહે છે તમારે જો થવું હોય આપણે અંતર્મુખ થવું હોય તો અંતર્મુખતાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો ભાવ અવિષમ ભાવ ન આવવો જોઈએ. એ ક્યારે ન આવે? અસંગપણુંનું સાધના હોય તો ન આવે. ત્યાં પણ જો મનથી ઉપયોગ ચાલુ હોય આંખથી નથી આંખથી નથી પણ અંતરચક્ષુથી છે તો અંતર્મુખપણું ક્યાં રહ્યું? પણ એ ખબર પડવી જોઈએ. એટલે કહ્યું કે મનુષ્ય દેહમાં આ સમજાય એવું છે. પોતે ભ્રાંતિમાં કેટલું છે કે હું તો બહુ કરું છું એને ખબર જ નથી કે તું સતત બહિર્મુખતામાં છો. સામાયિક કરસ ત્યારે પણ કૌશક કરસ ત્યારે પણ ભગવાનની સ્તુતિ કરસ ત્યારે અને માળા ફેરવસ ત્યારે મંત્ર જાપ કરસ ત્યારે. તને સમજાવવું તો જોઈ કે સાધના શું ચીજ છે. અંતર્મુખ થવું સર્વ સંસારના સંગથી રહિત થવું અને અબંધ દશાને ભજવી એ સાધના. એ એક કલાક થયો અડધો કલાક થયો 10 મિનિટ થઈ 5 મિનિટ પણ હું ભજી શકું છું એ મનુષ્યપણામાં થાય બાકી ન થાય. તો મનુષ્યપણામાં હું મારા સંગથી છૂટો નથી થઈ શકતો એટલે મમત્વથી છૂટો થઈ શકતો નથી. એટલે જે ફરીથી કીધું હતું કે અહમ ભાવ અને મમત્વ ભાવ આ બધું મૂળ છે. આ કજિયાનું મૂળ આ અહમભાવ અને અહમભાવ એટલે પોતાના દેહાદીની કલ્પના સતત જાગૃત એ અહમભાવ અને દેહાદી થકી જે સંગ સંયોગ સંબંધ આ બધાનો જે પરિવાર છે ચેનલ એ બધો મમત્વ ભાવ. આ અંતર્મુખતાની અંદર દેહભાવ પણ તૂટે અને દેહના સંબંધને કારણે થયેલો જે કંઈ સંગ છે એનો ભાવ પણ તૂટે. વિચાર ન કરવાનો હોય થાય તો એને ટાળવો જોઈએ. દોષ દેખાવો જોઈએ નહીં તો એમાંથી મમત્વમાંથી એવી પ્રકારના આ બધા બંધ ભાવનું સર્જન થશે. જ્ઞાની પુરુષ કે છે અબંધપણાનો અધિકાર પ્રાપ્ત કરો. 13મા ગુણસ્થાનક ઉપર અબંધપણું છે, અપૂર્વ અવસરમાં કહ્યું છે ને, શું કહ્યું છે? એક પરમાણુ માત્રની વડે ન સ્પર્શતા, યસ, અનન્યમય, અગુરુ લઘુ, વર્ગણા છૂટે જહાં, હા, એવું અયોગીપણું, હા, પૂર્ણ બંધ, બરોબર છે. મન વચન કાયા ને કર્મની વર્ગણા છૂટે જહાં સકળ પુદગળ સંબંધ જો. એક એક લીટી સમજાય છે. એ કે છે આ દેહ છે એટલે મન વચન કાયાની વર્ગણા છે આ બધી, એ હું તો નથી, બરોબર છે? આપણે તો ઘણી વાર વિચારીએ કે દેહાદી સ્વરૂપ તે હું નથી, હું તેનાથી ભિન્ન છું. સેનાથી ભિન્ન છું? દેહથી, મનથી, વચનથી, કાયા એટલે બસ દેહ કાયા. તો મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહાં સકળ પુદગલ સંબંધ જો. એક પુદગલનો પણ સંબંધ હવે ત્યાં છે નહીં. આપણે જગતની સાથે સંબંધ પુદગળનો કે ચેતનનો? મારે બાબલા સાથેનો સંબંધ એના ચેતનનો કે એના જડનો, પુદગળનો? સગા સંબંધી બધાનો સંબંધ છે નો. જે આપણે ઓળખીએ છીએ, જેની સાથે મમત્વ છે, એ પૌદ્ગલિક સંબંધનું છે કે ચૈતસિક સંબંધનું છે? તો આપણો પ્રેમ ખોટો છે કે સાચો છે? અજ્ઞાન છે કે જ્ઞાન છે? પોતાને, પણ પોતાને એટલે એ સમજાય ત્યારે કે ભાઈ હું જેને દેખું છું એ ચેતન નથી, અને ચેતન દેખાઈ શકાય એમ છે નહીં. એટલે યશો વિજયજી મહારાજે કીધું કે દેખે સો ચેતન નહીં, ચેતન દેખત નહીં, રોષ તોષ કિન શું કરે, હું કોની સાથે રાગ દ્વેષ કરું, આપ હી આપ બુઝાય. મારા જગતમાં કોઈ સાથે જોવા જેવું નથી, હું પોતામાં જ લીન રહી અને મારી જાતે હું ભૂજાઈ જાઉં, સમાઈ જાઉં, મારા મારામાં સમાય, આપ હી આપ ભૂજાય. એક નાની કડીમાં પણ આચાર્યો કેવી સુંદર વાત લખે, પણ કોને સાંભળવી છે, કોને સમજવી છે, કોને વિચારવી છે? તો કે છે એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, અયોગી, અયોગીમાં યોગ છે છતાં એ પુદગળના છે, એનો સંબંધ નથી. એવું અયોગી ગુણસ્થાનક ત્યાં, તો કે મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ, એને હવે એક પણ કર્મનો બંધ શક્ય નથી. આમ દેહ છતાં જ થતી અવસ્થા છે, આ મનુષ્ય પર્યાયમાં થતી અવસ્થા છે, આ ઉત્તરોત્તર ચડતું ગુણસ્થાનક આ છે. સમજાય છે? ન હોય તો પ્રશ્ન કરીએ, સમજવા પ્રયત્ન કરીએ. જેટલું સમજણ વધશે, સ્પષ્ટતા થશે, એટલો માર્ગ નિકટ છે, સાધના સુગમ છે, સરળ થશે, એટલું સત્પુરુષ પ્રત્યેની ભક્તિ વધશે. બધું જ આપણે કરી શકીએ એવું નહીં માનવું ક્યારે. 954 પત્રમાં, બધાય પત્રમાં જે કાંઈ કીધું છે એ બધાની પાછળ યાદ રાખી રાખીને કર, એમાં કાંઈ વળશે નહીં. આપણને કયું સમજાય છે તો એ અહીંયા સરસ બતાવ્યું છે, અને 819માં બતાવ્યું છે આવું કરતા કરતા કદાચ તકલીફ થાય. એ કે છે વિષય કષાયાદી વિશેષ વિકાર કરી જાય તે સમયે શું કરવું? પોતાના આત્માને કે હે જીવ, તે પૂર્વે અજ્ઞાન અવસ્થાની અંદર જે કર્મ બાંધ્યા છે એ અત્યારે અશુભ બધા ઉદયમાં, અજ્ઞાનનું પરિણામ અત્યારે ઉદયમાં આવે છે. મને, હું અંતર્મુખમાં છું, બેઠો છું, ધ્યાનમાં છું, વિચારમાં છું, અનુપ્રેક્ષામાં છું, અને 50 પ્રકારની તકલીફો ઊભી થાય છે, અંતરાય થાય છે. કોના કારણે? પૂર્વના આવી ગયા છે તો કેવા ચીકણા બાંધ્યા હશે, કેવા અજ્ઞાનથી બાંધ્યા હશે, કેવા ગાઢ બાંધ્યા હશે, કેવી મિથ્યા મતેથી બાંધ્યા હશે કે અશુભનો પ્રવાસ ચાલુ થઈ ગયો. ત્યારે વિચાર આવે કે હવે ન બાંધવા, હવે આ બધા સંબંધ ખોટા છોડી દેવા, હવે આ બધા રાગ દ્વેષના જે કંઈ સંબંધો છે એ મિથ્યા છે, બને એટલા ઓછા કરી નાખવાના. હવે તો એ સમજણ આવે તો કે છે, સત્પુરુષોના ચરિત્ર અને એના વાક્યનું અવલંબન લઈ અને આત્માને શૌર્ય ઉપજાવી અને એને હઠાવવાના. આગ્રહ રાખો, સત્પુરુષના વાક્યો છે કે હું એનાથી ભિન્ન છું, એ જે અશુભ ભાવ આવે છે તે હું નથી, તે મારી જ્ઞાન દશાના નથી પણ અજ્ઞાન દશાના છે, તે મારું સ્વરૂપ નથી, ઉદય છે, મારો સ્વભાવ નથી, વિભાવ છે, વિકાર છે. આવું વિચાર કરી અને આવી વૃત્તિનું અવલંબન લઈ, આ સદવૃત્તિ કહે છે, પોતાના સ્વરૂપ તરફ ઢળતી વૃત્તિ, એનું અવલંબન લઈને કહે છે કે જ્ઞાની પુરુષ ને કહે છે, એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે કોણ સફળ થયું છે સાધનામાં? કેટલાય લોકોએ કરી, કોણ સફળ થયા? જેમણે પોતાની વૃત્તિનો વિજય કર્યો. માર્ગ વૃત્તિના વિજયનો છે અને વૃત્તિનો સંઘર્ષ બહાર છે કે અંદર? વૃત્તિનું સ્વરૂપ આપણને સમજાય કે બીજાને સમજાય? આપણને સમજાય ને કે જે વૃત્તિ આપણને આપણા સ્વરૂપમાંથી ચલિત કરે છે, જો એ વૃત્તિ સ્વરૂપ તરફ આપણે ઢાળી દઈએ, એ ઢાળવામાં આપણું બળ ચાલતું નથી, પણ આવા સત્પુરુષોના વાક્યોનું અવલંબન જો લઈએ કે ભાઈ હું દેહાદી સ્વરૂપ નથી, આ દેખાય છે તે સ્વરૂપ પણ મારું નથી, એ મિથ્યા છે, હું એનાથી ભિન્ન છું, શુદ્ધ ચૈતન્ય એ હું છું, ત્રિકાળી જ્ઞાયક હું છું, શુદ્ધ આત્મભાવ એ હું છું, આવા જ્ઞાની પુરુષના વાક્યોનું અવલંબન લેવાથી એ વૃત્તિ સાથે એકાત્મતા થતી અટકી જાય, એની સાથે પછી એકતા બુદ્ધિ ન થાય, એટલે એને છોડવાનું વૃત્તિ થાય, છોડી દો. આ એની સામે એને હઠ કરીને વૃત્તિનો વિજય કરવો છે. આખો માર્ગ વૃત્તિના વિજયનો માર્ગ છે, ઇન્દ્રિયોનો જય અને વૃત્તિનો વિજય. વિતરાગ દર્શનનું સંક્ષિપ્ત સૂત્ર જો વિચારવું હોય આપણે તો, ઇન્દ્રિયોનો જય એટલે બહિર્મુક્તા ગઈ અને વૃત્તિઓનો વિજય અંતર્મુક્તામાં સ્વરૂપમાં સ્થિરતા. વિશેષ અવસર
આવતીકાલનો પત્ર 826 અને 832 ની વિચારણા આવતીકાલે લેશે. Thank you.
બંધ કરી દેજો.